તારીખ 14/4/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 153 અને 154 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 106
153 નો પ્રશ્ન 97 જ્ઞાનીને ઓળખવા કઈ રીતે ઓળખે બંને વચ્ચે અંતર કેમ પાડે સારો પ્રશ્ન ઉઠાવ્યો છે. આ વિષયમાં જીવ અનંત પાર ભૂલ કરી બેઠો છે. પેલો પ્રશ્ન એ પણ સરસ ઉઠાવ્યો છે, કઈ રીતે ઓળખવા. બીજું કે બે માણસ હોય, બે મુમુક્ષુ હોય, એકને ક્ષોભ સંજ્ઞાન ઘણું હોય, એકને ક્ષોભ સંજ્ઞાન ન હોય પણ આત્મજ્ઞાની હોય, મુમુક્ષુ એને કઈ રીતે ઓળખે, એવી પરિસ્થિતિમાં કઈ રીતે ઓળખવા, આવી પરિસ્થિતિમાં કઈ રીતે ઓળખવા, બે પ્રશ્ન છે. અને ઓળખવામાં તો અંતર પડે તો ઓળખાય, એટલે ઓળખવા માટેનો જ પેટા પ્રશ્ન છે કે બંને વચ્ચે અંતર કેમ પાડે. અને તો જ ઓળખા ગણાય, અંતર ન પડે તો કઈ ઓળખા ન ગણાય. બીજેથી વાત લીધી છે, બંનેનો પરિચય કરવાથી તથા અંતર ઓળખવાથી તફાવત ખ્યાલમાં આવી શકે છે. પહેલી વાત શું લીધી, પરિચય કરવાથી. બીજો જવાબ આવ્યો, કઈ રીતે ઓળખે, ઓળખવાનો એક જ પ્રોસેસ છે, પરિચય કરવો. તે પરિચય વિના ઓળખાણ થવાની કોઈ પરિસ્થિતિ, કોઈ પ્રક્રિયા જ નથી. બીજું, પરિચય કરવામાં શું કરવું, અંતર ઓળખવું, એટલે એની અંતર પરિણતિને ઓળખવી. એકની આત્મ પરિણતિ છે એ મોક્ષ પરિણતિ છે, મુક્ત પરિણતિ છે. એકની પ્રતિબંધ વાળી, પ્રતિબંધ યુક્ત પરિણતિ છે, એ સંસાર પરિણતિ છે. સંસાર પરિણતિ અને મોક્ષ પરિણતિમાં ઉગમનો આથમણો ફેર છે, એટલે એનું અંતર ઓળખવાથી તફાવત ખ્યાલમાં આવે છે, આવી શકે છે. હવે કોણ ઓળખી શકે એ વાત લીધી. આ તો કઈ રીતે ઓળખવા અને ક્યાં તફાવત જોવો, બે વાક્યમાં બે વાત કરી દીધી. જવાબ તો આવી ગયો ઉપરના પ્રશ્નનો, કઈ રીતે ઓળખવા પણ આવી ગઈ અને બંનેમાં શું જોવાનું છે એ પણ આવી ગયું. હવે જોનારનું શું એ વાત કરે છે. આ તો વાત એક પક્ષે છે. સાચો મુમુક્ષુ હોય તેના હૃદય નેત્રો એવા થઈ ગયા હોય છે કે જ્ઞાનીની અપૂર્વ અંતરમાંથી ભીંજાયેલી ક્ષણે ક્ષણે ભેદ જ્ઞાન પાડતી તથા અનુભવમાંથી નીકળતી આત્મસ્પર્શી વાણીને ગ્રહણ કરી શકે. શું લીધું છે કે એક તો સાચો મુમુક્ષુ લીધો છે. સાચો મુમુક્ષુ એટલે શું, એક માત્ર જેને મોક્ષની કામના છે, એનું લક્ષ્ય એક જ છે, પૂર્ણતાનું મુક્ત થઈ જવું છે. સંસારનો અભિપ્રાય જેનો પલટાઈ ગયો છે, એ સંસારને ઉપાસવાનો જેનો અભિપ્રાય રહ્યો નથી, એ અભિપ્રાયનો જેને સર્વથા ત્યાગ કર્યો છે. કોઈ પણ ભોગે મુક્ત થઈ જવું છે એવો સાચો મુમુક્ષુ હોય તો, એટલે પહેલા એક તો દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈ હોય, જે કૃપાળુ દેવ 674 માં લીધું છે, તેના હૃદય નેત્રો એવા થઈ ગયા હોય છે. હૃદય નેત્રો એટલે શું? કે એના જ્ઞાનમાં નિર્મળતા આવી હોય, જ્ઞાનની નિર્મળતા એને હૃદય નેત્રો કહે છે. કેમ કે આ નેત્રો છે એ હૃદય નેત્રો નથી, આ તો રંગ જોવાનો, વર્ણ જોવાનો એક સૂક્ષ્મ છે જ્ઞાનનો, અને તે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જણાય છે. આથી વધારે એનું કોઈ કામ નથી. જ્ઞાનીની અને અંતર પરિણતિને ઓળખવા માટે તે પરિણતિ નિર્મળ હોવાને લીધે જ્ઞાનનું પણ નિર્મળપણું હોવું ઘટે છે. જ્ઞાનીની અંતર પરિણતિ નિર્મળ છે તો નિર્મળને જોવા માટે સાધન પણ નિર્મળ જોઈએ જ્ઞાનનું, મલિન સાધન કામ ના આવે. પહેલી તો યોગ્યતા લીધી છે, બીજું એ યોગ્યતા શું કરે છે સમજે છે એમ નથી લીધું, અહીંયા ગ્રહણ કરે છે એમ લીધું છે. સમજવું એ તો પરોક્ષી જ્ઞાનમાં પણ બને છે, એ ધારણા થાય છે કે જ્ઞાની આમ કહેવા માગે છે, જ્ઞાની આમ કહેવા માગે છે, જ્ઞાની આમ કહેવા માગે છે. ગ્રહણ કરવું એ બીજી વાત છે, એમાં પણ યોગ્યતાનો જ વિષય છે. યોગ્યતા વિના ગ્રહણ ન થાય. જ્ઞાનીની વાણીમાંથી કઈ કઈ કયા કયા ફેક્ટરને ગ્રહણ કરે છે એટલા મુદ્દા અહીંયા મેં શ્રેતા આવ્યા છે, જુદા પાડ્યા છે. કે એક તો એને જ્ઞાનીની વાણીમાં અપૂર્વતા ગ્રહણ થાય, અપૂર્વ ભાવો આવે છે, અપૂર્વ ભાવો બતાવે છે, અને મને અપૂર્વતા 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 ભાસે છે. એને પોતાને અપૂર્વતા લાગ્યા કરે, અંદરમાં પોતાને પણ અપૂર્વતા લાગે ને બહારમાં વાણીની પણ અપૂર્વતા લાગે. અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ, અપૂર્વ વાણી લાગે. અંતરમાંથી ભીંજાયેલી વાણી લાગે, જે કહે છે એમાં લુખાશ ન હોય, એટલે એમાં કહેનારનો જે રસ છે, કહેનારનો જે રસ છે એ દેખાય આવે, એને પકડવા એને ગ્રહણ કરવા માટે અહીંયા રસ ઉત્પન્ન થાય. રસનો વિષય એવો છે, રસની પ્રક્રિયા તે રાસ છે. દાંડિયા રાસ લે છે ને, આમ શરૂ થયું છે શ્રી કૃષ્ણના વખતથી એ રાસ લેતા હતા. એમાં શું છે, રસ વધારે છે, રસ વધારે છે. એ અંતરમાંથી આત્મરસથી ભીંજાયેલી જે વાણી છે એ યોગ્યતામાં જીવને આત્મરસની ઉત્પત્તિનું કારણ બને છે. એ ગ્રહણ થાય છે, એમાંથી રસ પકડાય છે. આ ઇન્ટરલિંક થી બંનેના ભાવોની નિમિત્ત અને ઉપાદાન, એ બંનેના ભાવોનું સામ્યતા સદ્રષ્ટતા ઉત્પન્ન થઈ, ડિગ્રી ફરક છે. જ્ઞાનીની રસ આત્મરસની ડિગ્રી ઘણી આગળ છે, મુમુક્ષુને કોઈ અંશે ઉત્પન્ન થાય છે, આત્મરસ ઉત્પન્ન કરે છે વાણી.
વાણી સાંભળીને જીવ સહેજે ખેંચાઈ જાય.
હા, ખેંચાય, યોગ્યતા હોય તો ખેંચાઈ જાય છે. ક્ષણે ક્ષણે ભેદ જ્ઞાન પાડતી વાણી, એવી વાણી છે. વાણીમાં જે વાત ચાલે એમાં ભેદ જ્ઞાન નો વિષય, કેમ કે એ પોતે જુદા પડીને કહે છે ને, એટલે વાણીમાં પણ એ વિષય બહાર આવે છે. આપણે જોઈએ તો ઉગાનીજી મુમુક્ષુતામાં તૈયાર થઈને આવ્યા હતા. ઉત્કૃષ્ટ મુમુક્ષુની ભૂમિકામાં સ્વામી આવી પહોંચ્યા. કયો વિષય પકડ્યો એમણે? વ્યાખ્યાનમાં વિષય ગમે તે બીજું પણ ચાલે, એક કલાકમાં તો અનેક વિષય ચાલે. એમને લાભ ક્યાંથી થયો? વિજ્ઞાનના વિષયથી. એટલે ગ્રહણ શું કર્યું એમણે? બીજી ભૂમિકાની વાતો આવે છે ને, જે તે ભૂમિકાની વાતો, તે તે ભૂમિકાને યોગ્ય મુમુક્ષુને સ્પર્શે છે, અથવા યોગ્યતા પ્રમાણે એને વાણીનો સ્પર્શ છે ને, તે તે વિષય પણ આવે છે. જ્ઞાની થવા માટે ભેદ જ્ઞાન, અનુભવ થવા માટે, સ્વાનુભવ થવા માટે ભેદ જ્ઞાન, એ છેલ્લું સ્ટેજ છે. જે ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે એને એ દેખાય છે કે ક્ષણે ક્ષણે ભેદ જ્ઞાન પાડતી માણે છે, ભેદ જ્ઞાન કરાવે છે, મને ભેદ જ્ઞાન સ્પષ્ટ થાય છે. જ્ઞાન અને રાગ વચ્ચેનો ભેદ પડે છે, ત્યાં પણ જ્ઞાન અને રાગ વચ્ચેનો ભેદ પડેલો છે, અહીંયા પણ એવી વાત ઊભી થાય છે. તથા અનુભવમાંથી નીકળતી આત્મસ્પર્શી વાણી, આત્માના અનુભવને સ્પર્શીને નીકળતી વાણી છે જી, એ વાણીને સાચું મુમુક્ષુ છે તે ગ્રહણ કરી શકે છે. એમાં એને આટલા આટલા મુદ્દા દેખાય છે. અપૂર્વતા, આત્મરસથી શરાબોર થયેલી વાણી છે, ભીંજાયેલી હિન્દી વાણીને, હું તો ગુજરાતી શબ્દ પણ એ વપરાય છે, શરાબોર થયેલી વાણી છે. ક્ષણે ક્ષણે ભેદ જ્ઞાન એ સ્પષ્ટ છે, એ વિષય પણ સ્પષ્ટ છે. ભેદ જ્ઞાનનો અને આત્માનુભવ આટલા મુદ્દા પકડે છે. સૂક્ષ્મ જ્ઞાન વાળો મુમુક્ષુ હોય એમાં આ પ્રકાર નથી હોતા, ન એની પાસે સ્વભાવની અપૂર્વતા હોય છે, ન એની પાસે આત્મરસથી ભીંજાયેલું વાણીનું કારણ હોય છે, ભેદ જ્ઞાન નથી, અનુભવ નથી. આ બધા જુદા જ પડી ગયા મુદ્દાઓ. તેના હૃદય નેત્રો તેવી જાતના ભાવને ગ્રહણ કરવા યોગ્ય થઈ ગયા હોય છે. ગોપાલદેવે આ વિષયમાં પત્ર લખ્યો છે 689 વિસ્તાર છે, પણ સુભાગભાઈ જે પ્રશ્નો પૂછ્યા છે એમાં બીજા પ્રશ્નો ના ઉત્તર ચાલે છે. 5 તારીખના એક જ આપ્યા છે. એમાં વાણીના વિષયમાં ઘણા વિશેષણો એમણે આપ્યા છે. એમાં અપૂર્વતા લીધી છે, અપૂર્વતા લીધી છે, અનુભવ લીધો છે, અને એ સિવાય બીજી ઘણી ઘણી વાતો એમણે આત્મજાગૃતિને ઉત્પન્ન કરે છે. પુરવાર પર વિરોધપણું છે એ મુખ્ય લક્ષણ લીધું છે. પુરવાર પર વિરોધપણું એ મુખ્ય લક્ષણ લીધું છે. અને આશય રહેલો હોય છે, એટલે કે આત્મકલ્યાણ પરમાર્થનો વિષય વિધિ નો વિષય ત્યાં પ્રગટ હોય છે. અજ્ઞાન ની વાણીમાં વિધિ નો વિષય પ્રગટ હોતો નથી, અને એ વિધિમાં ભેદ જ્ઞાન આવે છે. અસર છે આ તો નાની ની વાણીમાં એ પ્રકારના ભાવ બધા હોય છે. કેમ કે પોતે પણ સ્વરૂપ જાગૃતિ માં છે, સામાન્ય પણ જાગૃતિ નું કારણ બને છે. ઘણા બીજા વિશેષણો વિશેષ લીધા છે. જેમ 449 ને આપણે બધા પત્રો લખાય છે ને હમણાં, આ પણ બહુ સારો વિષય ચાલી ગયેલો છે. એટલે ટેપ જોઈ લેવા હોય તો નાનીનું સૂક્ષ્મ જ્ઞાન હોય પણ તે અનુભૂતિ વાળું જ્ઞાન છે. મોક્ષને પણ ક્ષોભસમ હોય, નાની ન હોય, નાનીને પણ ક્ષોભસમ હોય, ફરક શું છે? અનુભૂતિ વાળું જ્ઞાન છે. નાનીના જ્ઞાનમાં સ્વાનુભવ સાથે છે, ઓલામાં એ નથી, અભાવ છે એનો, સ્વાનુભવનો અભાવ છે. આ મોટો ફરક છે. બે આત્માની વાત કરે છે, નાની પણ આત્માની વાત કરે છે. ક્ષોભસમ વાળા કયો કે વિદ્વાન કયો કે પંડિત કયો, અનુભવ નથી, એ પણ આત્માની વાત કરે છે. બે સમયસાર વાંચ્યા છે આપણે, લ્યો ને સમયસારમાં તો એટલી આત્માની જ વાત છે ને. નાનીને અનુભૂતિ વાળું જ્ઞાન છે, ક્ષોભસમ જ્ઞાન. પેલાનો એ વિષય માં અંધારું છે. શું છે? કુદરતી નામ સારું આવી ગયું, સ્વાનુભૂતિ પ્રકાશ. છ સાત નામ માંથી એવું આ નામ આવી ગયું. એ સ્વાનુભૂતિ છે, પોતે જ પ્રકાશ મળે, પ્રકાશ સ્વરૂપ જ્ઞાનનો પર્યાય છે. અને આત્માની વાત કરનાર અનુભવ વિના અંધારામાં ઉભો છે, એની પાસે એ પ્રકાશ જ નથી. હા, બહુ મોટો અંતર છે. એ તો અંતર ક્યાં સમજાવવું પડે એવું છે? અંધારા જ વાળાનું અંતર થોડું સમજાવવું પડે. પ્રત્યક્ષ છે એ તો, પ્રત્યક્ષમાં શું આત્માનું પ્રમાણ? પ્રત્યક્ષમાં બીજું શું પ્રમાણ આત્માનું? પણ જે પ્રકાશ નો વિષય છે ત્યાં જ અંધારું છે. હવે શું કે શું સમજાવે? પોતે અંધારામાં આવું બોલે. નાનીનું ક્ષોભસમ જ્ઞાન હોય પણ તે અનુભૂતિ વાળું જ્ઞાન છે. નાની અંતરથી બોલતા હોય તે જુદું જ નીકળતું હોય છે. અનુભવ જે બોલે છે કોના આધારે બોલે છે? અનુભવ ના આધારે બોલે છે. સ્વાનુભવ રૂપ જે સ્વસંવેદન જ્ઞાન છે એ વેદન ના આધારે બોલે છે. પેલા કોના આધારે બોલે છે? તો રાગ ના આધારે બોલે છે. એ જ્ઞાન ના આધારે બોલે છે, એક આધારે બોલે છે. આટલો મોટો ફરક છે. આધાર બિંદુ જુદું જુદું છે. તદ્દન રાગ તો મલિન ભાવ છે, રાગ છે એ મલિન ભાવ છે, મલિન છે, દુઃખરૂપ છે, અને આત્મ સ્વભાવથી વિરુદ્ધ છે. બીજું બધું ઠીક, પણ તમે વિરુદ્ધ નો આધાર લઈને ક્યાં આવો? માણસ વિરોધ પક્ષમાં ભળી જાય ત્યારે શું કે એનો આશ્રય લે ને, વિરોધ પક્ષમાં ભળે ત્યારે શું થાય, એનો આશ્રય લે. આખો આશ્રય જુદો થઈ ગયો, આધાર જુદો થઈ ગયો, હવે પરિપૂર્ણ પવિત્ર એવા, પૂર્ણ પવિત્ર એવા આત્માની વાત કરવી મલિન ભાવનો આધાર લઈને, કેવી રીતે એ વાત આવે? એ વાતમાં આત્માનું કઈ આવે? એટલે જ્ઞાની અંતરથી બોલતા હોય તો જુદું જ નીકળતું હોય છે, કેમ કે આધાર આખો જુદો છે, આનો આધાર જુદો છે, આનો આધાર જુદો છે, બેકગ્રાઉન્ડ જુદો છે આખો, પાર્શ્વભૂમિ જુદી છે. ક્યાં બેસીને બોલે છે એ તો મુખ્ય વસ્તુ છે. દ્રષ્ટાંત આપ્યો છે, જેમ કે પૂજ્ય ગુરુદેવ કહેતા હોય જુદો છે જુદો છે, આ તારું નથી, એમ જે અનુભવમાંથી બોલે તેની ભાષા, તેનો વળાક જુદો હોય છે. વળાક કયો, ટોન કયો, અંડરટોન કયો, આંતરધ્વનિ કયો, એ આખો એનો રણકાર જુદો હોય છે. પેલા ક્ષોભસમાળા એમ કે તું જુદો છો, રાગ થી તું જુદો છો, પણ રાગ ને પકડીને બોલે છે, મતલબ જુદા પડીને બોલે છે, બોલે છે રાગ થી જુદો છો અને પકડે છે રાગ ને, એને એ જુદાપણા નો પાવર આવે ક્યાંથી અંદર છે? જે રાગ ને પકડીને બોલે છે એને રાગ થી જુદાપણા ની વાત કહેવાનો પાવર ક્યાંથી આવે, શક્તિ ક્યાંથી આવે? આવે નહી. આ મોટો ફરક છે. રાગ કા એકત્વ હૈ, તો રાગ કો પકડતા હૈ, બોલતા હૈ રાગ સે જુદા, રાગ સે ભિન્ન, પર પરિણમન કરતા હૈ અભિન્ન. અભિન્નતા કે પકડ મે ઓર ભિન્નતા કે બાત કરતે હૈ તો વો ભિન્નતા કા પાવર કહાં સે આયેગા? બાત નહીં. હા, વજન ફરી જાય, વજન ફરી જાય ને, સીધું જે માત્ર ક્ષમ. પેલો પેરેગ્રાફ નાની નો લીધો, જે માત્ર ક્ષોભસમ થી બોલે છે અને અંતરમાં સ્વાનુભૂતિ નથી, તેની વાણીનું વજન ક્યાં જાય છે? રાગ ઉપર જશે. એનું વજન ક્યાં જશે? રાગ ઉપર જશે. બધું પુણ્ય ને ઉપાધિ કરે છે ઘણા, મોટા ભાગના વક્તાઓમાં પુણ્ય ઉપાધિ આવે છે, ગુરુદેવના અનુયાયી વક્તાઓમાં એ વસ્તુ ઓછી આવે છે. જે લોકોમાં ફેરફાર છે એમાં યાદ આ મીંડ્યું છે. પુણ્ય હે કહેવાનું જોર ન આવે, કેમ કે પોતે પુણ્યના યુગો વિધિ વિધાન એની હિમાયત કરતા હોય, એની પ્રશંસા કરતા હોય, કરતા કરાવતા અનુમોદનામાં બધું ચાલતું હોય, એનો નિષેધ કેટલો જોરથી એને આવે? આવી ના શું આવે? વિધાન નો મહિમા કરે છે. આ વિધાન સંપન્ન થયું, આ વિધાન મોટું વિધાન સંપન્ન થયું. રૂઢિ અર્થ થઈ ગયો છે આ વિધાન નો, પૂજા નું વિધાન એ રૂઢિ અર્થ થયો છે. એકચ્યુઅલી વિધાન શબ્દ નો અર્થ સાવ જુદો છે. આત્મ સ્વરૂપ ની પ્રાપ્તિ ની વિધિ જે છે એને બતાવનારું, એને કહેનારું, એને દર્શાવનારું કથન તે વિધાન. વિધિ ને ડિસ્ક્રાઇબ કરે તે વિધાન એને વિધાન કહે છે. એના બદલે આ સ્વાહા સ્વાહા કરે એને વિધાન કહે છે. એટલો બધો ફેર પડી ગયો આ રૂઢિમાં, ક્યાં વાત ચડી જાય છે. પણ એ પૂજન વિધાન ચલતા હોય ને ઉસકો વિધાન બોલતે હૈ, ભૂલ મેં બાત અલગ હૈ. જો સ્વરૂપ પ્રાપ્તિ કી વિધિ હૈ ઉસકે ઉસકી કથન કો વિધાન કહેતે હૈ. મૂળ બાત વો હૈ. એ શબ્દ પ્રયોગ કર્યો છે રાજમલજીએ, કર્યો છે. જુઓ, કોઈ એમ જાણશે, 13મા કળશનો ટીકા કરતા કરે છે, કોઈ એમ જાણશે કે 12 અંગ નું જ્ઞાન તે કોઈ અપૂર્વ લબ્ધિ છે, પરંતુ એમ નથી. 12 અંગ નું જ્ઞાન તે કોઈ અપૂર્વ લબ્ધિ નથી. મિથ્યા દ્રષ્ટિ ને તો હોય જ નહીં, હોય તો સમય દ્રષ્ટિ ને જ હોય, તો પણ એ ભેદવાળું જ્ઞાન છે ને, સૂક્ષ્મ જ્ઞાન છે, બહિર જ્ઞાન છે, શાસ્ત્ર ના અવલંબને ઉત્પન્ન થયેલું શાસ્ત્ર જ્ઞાન છે. 12 અંગ એટલે અપૂર્વ લબ્ધિ નથી. અપૂર્વ લબ્ધિ શું? કે સ્વાનુભૂતિ થઈ તે અપૂર્વ લબ્ધિ છે. એ 12 અંગમાં તેને સ્વાનુભૂતિને કહેવાનું વિધાન છે. એ શબ્દ એમણે ત્યાં આપ્યા છે. 12 અંગ છે એ વિધાન રૂપ છે. શું શું શેનું વિધાન છે? કે વિધિનું, વિધિને કહે તે વિધાન છે. એટલે સ્વાનુભૂતિની કઈ રીત છે એ 12 અંગ બતાવે છે, એમાં એનું વિધાન છે. અને એમાં એનો ફરમાન છે કે તું સ્વાનુભૂતિ કર, એમ વાત છે. રોજ મંદિર માં જઈને એમ કે 16 કારણ ભાવના ભાઈ, 16 તીર્થંકર પદ પાય, એ પણ કેટલું જોર થી કે એમ છે. જીવ માત્ર ક્ષોભસમથી બોલે છે અને અંતરમાં સ્વાનુભૂતિ નથી, તેની વાણીનું વજન ક્યાં જાય છે? તેની પરિણતિ શું કામ કરે છે? જો એની પણ અંતર પરિણતિ લીધી, જ્ઞાનીની પણ અંતર પરિણતિ, આની પણ અંતર પરિણતિ, બેની પરિણતિમાં જ મોટો ફેર છે. કેટલો સંસાર અને મોક્ષ જેટલો. તેની પરિણતિ શું કામ કરે છે? અર્થાત તેના અંતરની કઈ જાતની દિશા છે? અંતરની દિશા અંતર્મુખ છે કે બહિર્મુખ છે? બોલી બહિર્મુખ પરિણતિ છે, અંતર્મુખ પરિણતિ છે. ઉપયોગમાં નહીં પકડાય, તને પરિણતિ પકડવી જોઈએ, એમ વાત છે. અભિપ્રાય તો મુમુક્ષુ કી ભૂમિકા મેં બદલતા ગયા છે, પરિણતિ બી બદલતી ગઈ. તેના અંતરની કઈ જાતની દિશા છે? હૃદય કઈ જાતનું ભીંજાયેલું છે? રાગથી ભીંજાયેલું છે કે જ્ઞાન રસથી ભીંજાયેલું છે કે રાગ રસથી ભીંજાયેલું છે? આ જોવાનું છે. હૃદય કઈ જાતનું ભીંજાયેલું છે અને વાણી કઈ રીતે નીકળે છે તે જો તેનામાં જો મુમુક્ષુતા હોય અને વિશેષ પરિચય કરે તો ઓળખી શકે છે. વાણી કઈ રીતે નીકળે છે તે તેનામાં જો મુમુક્ષુતા હોય તો એ સામે સામે નિમિત્ત ઉપાદાન બેમાં પ્રકાર બરાબર હોવો જોઈએ. વિશેષ પરિચય કરે એટલે ઘણો પરિચય કરે, ખાસ પરિચય કરે, અંગત પરિચયમાં જાય તો ઓળખી શકે છે. એક પક્ષી વાત છે જ નહીં, ઓળખવાની વાત એક પક્ષી નથી કે જ્ઞાનીને કઈ રીતે ઓળખવા. બુદ્ધિ વાળાને એમ થાય બુદ્ધિ તો છે મારી પાસે, મને કોઈ ઓળખવાનું શીખડાવી દે તો હું જ્ઞાનીને ઓળખી લઉં. તો કે નહીં તારે યોગ્યતામાં આવવું પડશે. શું એમ નહીં, બુદ્ધિથી નહીં ચાલે, યોગ્યતામાં આવવું પડશે. બેનશ્રી તો પોતાની રીતે ઘણી વાત લીધી છે, વચનામૃતમાં એમણે વાત કરી છે. સૂક્ષ્મ વાળો નહીં પામે, પાત્રતા વાળો પામશે, આવું એક બોલ છે. સૂક્ષ્મ વાળો નહીં પામે, પાત્રતા વાળો પામશે. જુદું પાડ્યું છે વિશેષ પરિચય કરે તો, ખાલી પરિચય કરે તો મુમુક્ષુતા હોય અને વિશેષ પરિચય કરે તો ઓળખી શકે છે. વિશેષ યત્ન કરવો પોતાના દોષ ને અપક્ષપાતપણે જોનાર અને ક્યાંય પણ જગતના સુખમાં સુખ બુદ્ધિ અલ્પ પણ સુખ બુદ્ધિ ન હોય. તો એનો અર્થ શું થયો કે અલ્પ પણ સુખ બુદ્ધિ, બુદ્ધિ અભિપ્રાયને બતાવે છે, તેનો અભિપ્રાય પલટાઈ ગયો છે. જગતમાં ક્યાંય સુખ નથી, ક્યાંય જગતમાં સુખ નથી. જીવને તો સુખની જ ઉપાસના છે, સંસારમાં જે ઉપાસના છે એ પણ સુખ માટે છે. સંસાર શું કરવા ઉપાસે છે? સુખ માટે. હવે જયારે અભિપ્રાય પલટાઈ ગયો કે સંસારમાં બિલકુલ સુખ નથી, તો સંસાર ઉપાસવાનો અભિપ્રાયનો સર્વથા ત્યાગ થયો. અને જો સત્સંગ કરે તો એ સત્સંગનું ફળ બરાબર આવે. તો એ સત્સંગને ઉપાસે છે એમ નથી, એ તો પછી બહુ લીધું. સંસારને ઉપાસવાના અભિપ્રાયનો ત્યાગ કરીને જે સત્સંગને ઉપાસે છે તે આત્માને ઉપાસે છે. અને આત્માની ઉપાસના એ સત્સંગની ઉપાસના દ્વારા કરે છે. આમ છે, એમ થયા વિના સત્સંગ કરે તો એનો સત્સંગ ચવાઈ જાય છે, ખવાઈ જાય છે. સંસારની ઉપાસનાનો અભિપ્રાય એના સત્સંગને ચાવી જાય છે. આટલા બધા વર્ષ સત્સંગ કર્યો અને કેમ કઈ નો લાભ થયો? તો કે અભિપ્રાયમાં સંસારને ઉપાસવાનું હતું, એ કઈ ફેરફાર કર્યા વિના સત્સંગ કરે રાખ્યો, કરે રાખ્યો, ચવાઈ ગયો બધું. છતાં પણ એને આત્મજ્ઞાન ની પ્રાપ્તિ નથી થતી, કેમ કે તેની ક્રિયા અજ્ઞાન રૂપી પાડો ચાવી જાય છે. પાડાનો દ્રષ્ટાંત કેમ લીધું? એક માણસ આંધળો હતો, એને ઘરમાં ભેંસ પાડો બીજું ત્રીજું બધું હશે. એને કામ હતું કે હાલે આ સૂતર છે તો એને ભણીને દોરડું કર, વળ ચડાવતો જા અને દોરડું કરતો જા. દોરડું હવાર ત્યાં સુધી કર્યું, ચલો પાડો જેમ જેમ દોરડું બને એમ નીચે દોરડાનો ઢગલો થાય, મીઠો મીઠો થાય એવો ચાલતો જાય. એને એમ કહ્યું હાં સુધી વાત, મેં બહુ લાંબુ દોરડું કરી નાખ્યું છે, લાવ જોઈએ. કામ કરવાનું ઉપાડ્યું તો કટકો હાથમાં આવ્યો, દોરડું ચવાઈ ગયેલો. એમ અજ્ઞાન રૂપી ક્રિયાને ક્રિયાને કઠોરમાં કઠોર ક્રિયાને અજ્ઞાન રૂપી પાડો ચાલી જાય છે. એમ સંસારની ઉપાસમાં સંસારને ઉપાસમાંનો અભિપ્રાય એ પાડો, અભિપ્રાયનો પાડો સત્સંગને ચાલી જાય. સત્સંગ તો એવી ચીજ છે, જીવ ફરી જાય. ઉત્કૃષ્ટ એક જ સાધન છે. તેનામાં જો મુમુક્ષુતા હોય અને વિશેષ પરિચય કરે તો ઓળખી શકે છે. માત્ર ક્ષોભસમ જ્ઞાનની જે વાણી નીકળતી હોય તે જુદી જ રીતે નીકળે છે, જુદી જ રીતે રાગના આધારે નીકળે છે. અને જાણે જાણે એમાં રાગની ઉપાદેયતા એવા વિના નહીં રહે, જાણે જાણે આવી જશે. વિશેષ પરિચયમાં ગાઢ પરિચય આપણે કે ભાઈ અમે તો બધા ઘર મારે છે તે એકબીજાને ઓળખતા જ નહીં, એનો અર્થ શું? ગાઢ પરિચય છે એકબીજાનો, એકબીજાને ગાઢ પરિચય. ક્યાંથી પરિચય થયો? અનેક અનેક જાતના પ્રસંગો બન્યા. કયા પ્રસંગમાં કોને કેવા પરિણામ થાય છે એ તો સાથે રહે છે એટલે ખબર પડી જાય છે. વિશેષ એટલે ગાઢ. માત્ર ક્ષોભસમ જ્ઞાનથી જે વાણી નીકળતી હોય તે જુદી જ રીતે નીકળે છે. આમાં જુદી રીત અને આમાં પણ જુદી રીત, બે ની વાત જુદી જુદી છે. ક્ષોભસમથી બોલે તેની ભાષા અને વળાંક અમુક પ્રકારનો આવતો હોય છે. આમ બંનેનું અંતર મુમુક્ષુ હોય તે અંતરથી ગ્રહણ કરી લે છે. એની ભાષા જુદી હોય છે, બોલી તે ભાઈનો વળાંક એટલેનું વજન અમુક પ્રકારનો આવતો હોય છે, એનું વજન જુદું હોય છે, આનું વજન જુદું હોય છે. જેને જેનું આકર્ષણ ખેંચાણ એ બધાનું વજન જાય, એ બધું એનું વજન જાય છે. રાગ અને રાગ ઉપર વજન જાય છે, રાગનું ખેંચાણ છે. અને શુદ્ધ શુદ્ધ આત્મા જે છે, સહજ સ્વરૂપે પરમાત્મ તત્વ છે, એનું ખેંચાણ છે, અહીંયા વજન જાય છે. પુલાની વસ્તુ જ્ઞાનમાં આવી નથી, ખેંચાણ આવે ક્યાંથી? એમ ક્ષોભસમથી બોલે તેની ભાષા અને વળાંક અમુક પ્રકારનો આવતો હોય છે. આમ બંનેનું અંતર મુમુક્ષુ હોય તે અંદરથી ગ્રહણ કરી લે છે, એનું અંતર જ્ઞાન પકડે છે, એમાં ફેર પડે છે. એક સમય પણ થયો સાચી મુમુક્ષુતા લીધી, વેદનામાં એ મોળો પડી જાય અભિપ્રાય અને પૂર્ણતાનું લક્ષ થાય, એટલે વેદના સાથે એ લક્ષ કનેક્ટેડ છે. નહીતર ઘણા એમ કે અમને વેદના તો આવે છે એમ નહીં, અભિપ્રાય પલટાઈને લક્ષ બંધાણું તો વેદના યથાર્થ. નહીતર વેદના યથાર્થ તો ભૂલ ન થવી જોઈએ, નહીતર ભૂલ પડી જાય છે. માત્ર ઈચ્છે છે એનો અર્થ શું થયો? કે હવે આ જગત માંથી મારે કાંઈ જોઈતું નથી, જેને કઈ જોઈએ છે એ બીજી બીજી વાત છે, નથી જોઈતું એની વાત જુદી છે. અહીંયા મોક્ષ શબ્દ ન લીધો, જ્ઞાની લીધા. જ્ઞાની એટલે શું? કે સાક્ષાત મોક્ષ. 249 પત્ર માં લીધું ને, સાક્ષાત મોક્ષ છે. મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ છે, મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ લીધા છે. મોક્ષ નો લીધો, મોક્ષ ની પ્રતિમા, મોક્ષ ની મૂર્તિ લીધી. બોલો, હું કાયદું છે ઘણું, એમણે ઘણું કાયદું છે. જે જ્ઞાનીને ઓળખે છે, ઈચ્છે છે તે ઓળખે છે, ઓળખે છે તેને ભજે છે. કેમ આત્માને કેમ ભજતો નથી? આત્માને ભજે છે, આત્મામાં ને એનામાં કઈ ફેર નથી. આમ વાત છે, એની પરિણતિ થઈ જાય છે, ભજનાની પરિણતિ થઈ જાય છે. બસ પેલા સંકેત માં આવ્યો, ચોપન. શ્રીમદજી એ અનેક જગ્યાએ લખ્યું છે કે જીવને આત્મ પ્રાપ્તિ નહીં થવામાં મૂળ કારણ તેની સ્વચ્છંદતા છે. તો સ્વચ્છંદતામાં શું કહેવું છે? સ્વચ્છંદ ને સમજાવો એટલે પ્રશ્ન એમ છે. શું સ્વચ્છંદ ને પ્રતિબંધ? શું સંસારનું મૂળ કારણ શું છે? સ્વચ્છંદ ને પ્રતિબંધ કેમ રાખવાનો? સંસારનું મૂળ કારણ સ્વચ્છંદ ને પોઝિટિવલી વાત લીધી છે. આત્મ પ્રાપ્તિ નહીં થવાના સ્વચ્છંદ કારણ છે. તો સ્વચ્છંદ એટલે શું કહેવા માંગે છે? સમાધાન. સ્વચ્છંદી જીવ પોતાની મતિ કલ્પનાથી માર્ગનો નિર્ણય કરી લે છે કે માર્ગ આમ જ હોય. હું જે માનું છું તે સાચું જ છે, આ ભૂલ છે. જ્ઞાનીએ કરેલો નિશ્ચય સાચો છે, પોતાના મનથી કરેલો નિશ્ચય તે સાચો નથી. કહ્યું છે ને પોતે, એ સ્વચ્છંદે કરેલો નિર્ણય છે. જ્ઞાનીએ કરેલો નિર્ણય એટલે અંધશ્રદ્ધાથી કરેલો નિર્ણય એમ નથી લેવો. શું નિર્ણય તો ખરેખર પોતે જ કરે છે જીવ, પણ જીવો જ્ઞાનીનો અભિપ્રાય એવો પોતાનો અભિપ્રાય, એટલે જ્ઞાની કરેલો નિર્ણય લીધો ત્યાં જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે થાય એમ કેવું છે. નિર્ણય તો પોતે જ કરે છે, એ પોતાનો નિર્ણય જ્ઞાની કરી દે છે એમ નથી ત્યાં કેવું. પોતાની મતિ કલ્પના શાસ્ત્ર વાંચે તે સમજાય નહી. મનથી કરેલો સ્વરૂપ નિશ્ચય માનવ કરતા જ્ઞાની કહે તે નિશ્ચય માનવ કલ્યાણ છે. તારામંથી કરેલો નિશ્ચય તેમાં ભૂલ હોય છે, કલ્પિત હોય છે, આશય ગંભીરતા લીધી છે. પોતાની મતિ કલ્પના એ છેલ્લા પેરેગ્રાફમાં, પોતાની મતિ કલ્પના એ શાસ્ત્ર વાંચે તો શાસ્ત્ર સમજાય નહીં. જેને આત્માર્થતા હોય એ પાત્રતા ઉપાદાન ને મતલબ તે ગુરુએ કહેલા રહસ્ય અનુસાર નક્કી કરે છે. હું નક્કી પોતે કરે, જોયું ગુરુએ કહેલા રહસ્ય અનુસાર પોતે નક્કી કરે છે કે આ બરાબર છે. ભૂલ કરે છે એ તો શું છે, એનું કારણ શું છે? કઈક ને કઈક તો કરે છે, એની કરે છે, એની રીત છે, એ રીત ખોટી છે. નિશ્ચય ખોટો કર્યો છે.